એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે, દવા અને સારવારનો લાંબો ઇતિહાસ.
હા બિલકુલ.
આપણી પાસે વિલિયમ બાઇનમના પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ મેડિસિન પર આધારિત કેટલાક સ્ત્રોત છે. આપણે એમાંથી મુખ્ય વિચારો અને જે મહત્વની વાતો છે એ સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. અને આ વિષય છે ને એ ખાલી ડોક્ટરો કે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે જ નથી.
સાચી વાત.
આપણે આજે જે હેલ્થ કેર જોઈએ છે, જે બીમારીઓ સામે લડીએ છીએ, તે બધું સમજવા માટે આપણે આજના તબક્કે પહોંચ્યા કેવી રીતે એ જાણવું બહુ જરૂરી છે. આ આખી સફર ખાલી વિજ્ઞાનની નથી, એમાં સમાજ, સંસ્કૃતિ, આપણી વિચારવાની રીત બધું જ બદલાયું છે.
પછી
હા, આ કોઈ સીધી સાધી શોધોની લિસ્ટ નથી, પણ માણસના પ્રયત્નો, એની ભૂલો, સફળતાઓ એ બધાની વાર્તા છે.
અને એ સમજવું પણ રસપ્રદ છે કે દવા હંમેશા એટલે એના સમય અને સમાજનું પ્રતિબિંબ રહી છે.
ચાલો તો શરૂઆત લેખકથી કરીએ. વિલિયમ બાઇનમ આટલો મોટો વિષય છે તો એમનામાં એવું શું ખાસ છે? એમનો દૃષ્ટિકોણ કેમ મહત્વનો ગણાય?
જુઓ, વિલિયમ બાઇનમ તબીબી ઇતિહાસના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું અને આદરણીય નામ છે. યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રોફેસર એમેરિટસ હતા. દાયકાઓનો અનુભવ છે એમને આ ફિલ્ડમાં. અને એમની ખાસ વાત એ છે કે એમને મેડિકલ સાયન્સ અને હિસ્ટ્રી બંનેનું જ્ઞાન છે.
ઓહ, એટલે ખાલી ઇતિહાસકાર નથી, મેડિકલ બેકગ્રાઉન્ડ પણ છે.
બરાબર. એટલે એ ખાલી કોણે શું શોધ્યું એના પર નથી અટકતા.
અચ્છા, પણ આ ફેરફાર કેમ થયો, કેવી રીતે થયો એના ઊંડાણમાં જાય છે. વિજ્ઞાન, સમાજ, સંસ્કૃતિ આ બધા વચ્ચેનો જે સંબંધ છે ને,
હા,
એને બહુ સરળ ભાષામાં સમજાવે છે એટલે સામાન્ય વાંચનારને પણ મજા આવે અને સમજાય. એમનો એપ્રોચ એટલે હોલિસ્ટિક છે, ખાલી હીરોની વાત નથી પણ આખું ચિત્ર બતાવે છે.
સરસ. તો હવે પુસ્તકનો જે મુખ્ય વિચાર છે એના પર આવીએ. મૂળભૂત રીતે આ પુસ્તક શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે,
હા,
એ છે કે આપણે જેને આધુનિક દવા કહીએ છીએ ને,
હા,
એ કઈ રાતોરાત નથી બની ગઈ. એ તો હજારો વર્ષની એક લાંબી સફર છે. એમાં વૈજ્ઞાનિક શોધો છે, સામાજિક ફેરફારો છે, લોકોની માન્યતાઓ, ટેકનોલોજીનો વિકાસ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બાઇનમ ભાર દઈને કહે છે કે આજના જે હેલ્થ ચેલેન્જીસ છે, નવી બીમારીઓ હોય કે સારવારમાં અસમાનતા હોય, એને સમજવા માટે અને ભવિષ્યમાં શું થઈ શકે એ સમજવા માટે આ ઇતિહાસ જાણવો બહુ જ જરૂરી છે.
એટલે કે ભૂતકાળ અને સમજ્યા વગર વર્તમાનની પૂરી સમજ ન મળે. આ ઇતિહાસમાંથી કોઈ ખાસ શીખ જેવી વાત, કોઈ ઇનસાઇટ?
હા, એક બહુ મહત્વની વાત એ છે કે મેડિકલ પ્રોગ્રેસ ક્યારેય સીધી લીટેમાં નથી થયો.
અચ્છા.
એ તો વાંકોચૂકો રસ્તો રહ્યો છે. ક્રાંતિકારી વિચારો આવ્યા, સાચી વાત, પણ સાથે સાથે જૂના વિચારો પણ લાંબો સમય ચાલ્યા. ક્યારેક તો ગાડી અટકી પણ ગઈ. દરેક સમયની જે મેડિકલ સમજ હતી ને, એ સમયના લોકો દુનિયાને કેવી રીતે જોતા હતા, એમની પાસે કઈ ટેકનોલોજી હતી, સમાજ કેવો હતો, એ બધા પર આધાર રાખતી હતી. એટલે આ ખાલી શોધોની સ્ટોરી નથી, પણ શરીર, રોગ, સ્વાસ્થ્ય વિશે આપણા વિચારો કેમ બદલાયા એની માનવીય કહાણી છે.
તો પુસ્તક ક્યાંથી ક્યાં સુધીની વાત કરે છે? કયા મુખ્ય સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે?
પુસ્તકનો વ્યાપ ખરેખર બહુ મોટો છે. છેક પ્રાગૈતિહાસિક કાળના ઉપચારોથી શરૂ કરે છે.
ઓહ.
પછી પ્રાચીન સંસ્કૃતિઓ, ઇજિપ્ત, મેસોપોટેમિયા, ગ્રીસ, રોમ, પછી મધ્યયુગ, પુનરુજ્જીવન, વૈજ્ઞાનિક ક્રાંતિ, 19મી સદીની મોટી શોધો અને છેક આજના મોડર્ન મેડિસિન અને ગ્લોબલ હેલ્થના મુદ્દાઓ સુધી.
બાપ રે, ઘણું લાંબુ ફલક છે.
હા, અને મૂળ સવાલ એ જ છે, આપણે પહેલાની પેલી આદિમ સારવાર પદ્ધતિઓથી આજના આટલા એડવાન્સ પુરાવા આધારિત મેડિકલ સિસ્ટમ સુધી પહોંચ્યા કેવી રીતે?
શું આ ખાલી સમય પ્રમાણે જ આગળ વધે છે કે વિષય પ્રમાણે પણ?
મુખ્યત્વે તો કાલક્રમ પ્રમાણે જ છે, પણ બાઇન વચ્ચે વચ્ચે થીમ્સ પણ વણી લે છે, જેમ કે રોગ વિશેની સમજ કેમ બદલાઈ, પહેલા લોકો માનતા કે ભૂતપ્રેતથી થાય, પછી શરીરના પ્રવાહીઓનું બેલેન્સ બગડવાથી, પછી કોઈ અંગમાં ખરાબીથી, પછી ડોક્ટરોનું શિક્ષણ, અને આખો પ્રોફેશન કેવી રીતે ડેવલપ થયો, રોગચાળાની સમાજ પર શું અસર થઈ, ટેકનોલોજીનો રોલ શું રહ્યો, ડોક્ટર દર્દીના સંબંધો કેમ બદલાયા, આ બધું જ એમ આવી જાય છે.
ચાલો તો આ ઐતિહાસિક સફરમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પ્રાચીન સમયથી. એ વખતે દવા કેવી હતી?
શરૂઆત ખરેખર બહુ રસપ્રદ છે. પુરાતત્વના પુરાવા એમ કહે છે કે પ્રાગૈતિહાસિક માણસો પણ થોડી ઘણી સારવાર જાણતા હતા.
જેમ કે
તૂટેલા હાડકા ગોઠવવા, જડીબુટ્ટીઓ વાપરવી, અને ક્યારેક તો પેલું ટ્રેપનેશન કે છે ને, ખોપરીમાં કાણું પાડવું.
ઓહો, એ પણ?
હા, અલબત્ત આ બધું જાદુપૂર્ણા અને ધાર્મિક માન્યતાઓ સાથે ભળેલું હતું. રોગ એટલે શું? તો કે દેવતાઓનો કોપ છે કે કોઈ ખરાબ આત્મા વળગી છે.
ઇજિપ્ત, મેસોપોટેમિયા જેવી જૂની સંસ્કૃતિઓમાં તો લખેલા ઉપચારો પણ મળ્યા છે. ત્યાં ખાસ ચિકિત્સકો હતા જે મોટા ભાગે તો પૂજારીઓ જ હતા.
પણ પછી ગ્રીસમાં હિપ્પોક્રેટ્સ આવ્યા, એમને તો ફાધર ઓફ મેડિસિન કહે છે. ત્યાં શું મોટો ફરક પડ્યો?
હિપ્પોક્રેટ્સ અને એમના જે ફોલોઅર્સ હતા, એમણે ખરેખર એક મોટી વૈચારિક ક્રાંતિ કરી. એમણે ભાર મૂક્યો કે રોગોના કારણ અલૌકિક નથી પણ કુદરતી છે.
હા, આ મહત્વનું છે.
આ બહુ મોટો શિફ્ટ હતો. એમણે પેલો ચાર હ્યુમર્સનો સિદ્ધાંત આપ્યો. લોહી, કફ, પીળો પિત્ત, કાળો પિત્ત. એમનું માનવું હતું કે આ ચારનું બેલેન્સ એટલે હેલ્થ અને ઇમ્બેલેન્સ એટલે બીમારી.
ભલે એ થિયરી આજે સાચી નથી.
હા, આજે સાચી નથી, પણ ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે એમણે મેડિસિનને તર્ક અને નિરીક્ષણ પર આધારિત બનાવવાની કોશિશ કરી.
અને એમના વારસામાં બીજું શું મહત્વનું ગણાય? બે મુખ્ય વસ્તુઓ. એક, દર્દી અને રોગના લક્ષણોનું ખૂબ ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરવું, અને બીજું, નીતિમત્તા પર ભાર, જે આજે પણ આપણે હિપ્પોક્રેટિક ઓથમાં જોઈએ છીએ ને.
હા, ડોક્ટરોના શપથ.
બસ એ જ. એમણે દવાને એક સિસ્ટમેટિક રેશનલ અભ્યાસ તરીકે સ્થાપિત કરી.
ગ્રીસ પછી રોમન સામ્રાજ્ય. ગેલનનું નામ બહુ આવે છે, એમનો શું પ્રભાવ રહ્યો?
ગેલન એ બહુ જ પ્રભાવશાળી ફિઝિશિયન હતો. એણે ગ્રીક જ્ઞાન, ખાસ કરીને હિપ્પોક્રેટ્સના વિચારો અને એરિસ્ટોટલની ફિલોસોફી, એ બધાને ભેગા કર્યા. એણે પ્રાણીઓના ડિસેક્શન દ્વારા એનાટોમી અને ફિઝિયોલોજીનો ઊંડો અભ્યાસ કર્યો, હ્યુમરલ થિયરીને વધુ ડિટેલમાં ડેવલપ કરી, અને એક એવી સિસ્ટમ બનાવી જે પશ્ચિમી દુનિયામાં, તમે માનશો નહીં, લગભગ 1500 વર્ષ સુધી ચાલી.
1500 વર્ષ?
બાપરે.
હા,
જોકે એની અમુક માન્યતાઓ ખોટી હતી, જેમ કે લોહી લિવરમાં બને છે એવી, કારણ કે માણસનું ડિસેક્શન નહોતો કરી શકતો.
ઓ, એટલે પ્રાણીઓ પરથી અનુમાન લગાવતો.
બરાબર. પણ રોમનોએ પ્રેક્ટિકલ બાબતોમાં પણ યોગદાન આપ્યું, જેમ કે મિલિટરી મેડિસિન, પબ્લિક હેલ્થ, પેલી પાણીની લાઈનો, ગટર વ્યવસ્થા વગેરે.
1500 વર્ષ સુધી એક જ સિદ્ધાંત? આ બતાવે છે કે પરંપરા કેટલી મજબૂત હોય છે. રોમન સામ્રાજ્ય પડ્યું, પછી શું થયું? આ જ્ઞાનનું શું થયું?
પશ્ચિમી યુરોપમાં થોડો એટલે ડાર્ક પીરિયડ જેવો આવ્યો. જ્ઞાન મોટે ભાગે મઠોમાં સચવાયું. સાધુઓ જૂના પુસ્તકોની નકલો કરતા, નવી શોધો ખાસ ન થઈ.
અચ્છા.
પણ આ જ સમયે ઇસ્લામિક વર્લ્ડમાં મેડિસિનનો સુવર્ણયુગ ચાલી રહ્યો હતો. એમણે ગ્રીક ગ્રંથોને અરબીમાં અનુવાદ કર્યા, સાચવ્યા, અને એના પર ક્રિટિકલ સ્ટડી પણ કર્યો.
એટલે એમણે ખાલી સાચવ્યું જ નહીં, પણ આગળ વધાર્યો.
ચોક્કસપણે. અલરાઝી અને ખાસ કરીને એવિસેના, એટલે કે ઇબ્લસેના, એમના જેવા વિદ્વાનોએ બહુ મોટું યોગદાન આપ્યું. એવિસેનાનું પુસ્તક ધ કેનન ઓફ મેડિસિન તો સદીઓ સુધી યુરોપમાં પણ સ્ટેન્ડર્ડ ટેક્સ્ટબુક રહ્યું.
વાવ.
એમણે ફાર્મસી, સર્જરી અને હોસ્પિટલનો કોન્સેપ્ટ, જ્યાં સારવાર સાથે ભણાવવાનું અને રિસર્ચ પણ થાય, એ બધું ડેવલપ કર્યું. અને પછીથી આ અરબી જ્ઞાન જ્યારે લેટિનમાં ટ્રાન્સલેટ થયું ને, ત્યારે જ યુરોપમાં પુનરુજ્જીવનનો રસ્તો ખુલ્યો.
હવે આવીએ પુનરુજ્જીવન અને વૈજ્ઞાનિક ક્રાંતિ પર. અહીંયા પેલી ગેલનની સત્તાને પડકાર મળ્યો, ખરું ને?
હા, અહીં મોટો બદલાવ આવ્યો કે જૂના પુસ્તકોમાં શું લખ્યું છે એના પર આંધળો ભરોસો કરવાને બદલે, ચાલો આપણે જાતે જોઈએ, પ્રયોગ કરીએ, એના પર ભાર આવ્યો. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે એન્ડ્રિયાસ વેસેલિયસ.
એણે ગેલેનથી વિપરીત માણસના શબનું પરીક્ષણ કર્યું અને 1543માં દે હ્યુમની કોર્પોરિસ ફેબ્રિકા નામનું પુસ્તક છાપ્યું. એમાં હ્યુમન એનાટોમીના એટલા ડિટેલ્ડ અને સચોટ ચિત્રો હતા.
અદ્ભુત.
એણે ગેલેનની ઘણી ભૂલો સુધારી. આ એક મોટી ક્રાંતિ હતી. પુસ્તકોને બદલે ખુદ શરીરને જ પ્રમાણ માનવાની શરૂઆત થઈ.
એટલે કે પ્રત્યક્ષને પ્રમાણ શું
એવું કંઈક,
અને શરીર કામ કેવી રીતે કરે છે એ સમજવામાં વિલિયમ હાર્વે 1628 રક્ત પરિભ્રમણનો સિદ્ધાંત. એણે પ્રયોગોથી સાબિત કર્યું કે હૃદય એક પંપની જેમ કામ કરે છે અને લોહી બંધ નળીઓમાં સતત ફરતું રહે છે.
આણે તો પેલી ગેલેનની લોહી બનવાની વાત ખોટી પાડી દીધી હશે ને?
બિલકુલ, ગેલેન માનતો કે લોહી લિવરમાં બને અને વપરાઈ જાય. હાર્વે એ ખોટું પાડ્યું. આનાથી શરીરને એક જટિલ મશીન તરીકે જોવાની શરૂઆત થઈ, જે સાયન્ટિફિક રિવોલ્યુશનનો મેઇન આઈડિયા હતો.
આ બધું તો શરીરની અંદરની રચના અને કામ કરવાની રીત વિશે હતું, પણ રોગોને સમજવામાં અને સારવારમાં મોટા ફેરફાર ક્યારે આવ્યા? 18મી-19મી સદી?
હા, 18મી સદીમાં પેલું જ્ઞાન પ્રકાશ યુગ હતો ને, એના પ્રભાવ હેઠળ રોગોનું વ્યવસ્થિત ક્લાસિફિકેશન કરવાની કોશિશ થઈ. પેરિસ જેવા શહેરોમાં મોટી હોસ્પિટલો બની. ત્યાં ડોક્ટરો ઘણા બધા દર્દીઓના લક્ષણો અને મર્યા પછી એમના શબ પરીક્ષણના રિપોર્ટ સરખાવી શકતા. આનાથી સમજાયું કે રોગ ખાલી હ્યુમર્સમાં નથી, પણ શરીરના કોઈ ચોક્કસ અંગમાં છે, લોકલાઇઝ્ડ છે.
અને પછી પેલું સ્ટેથોસ્કોપ આવ્યો.
હા, 1816માં. એનાથી ડોક્ટરો શરીરની અંદર સાંભળી શક્યા. ડાયગ્નોસિસ થોડું વધુ ઓબ્જેક્ટિવ બન્યું.
પણ ખરી ક્રાંતિ તો 19મી સદીમાં આવી હોય એવું લાગે છે ને?
બિલકુલ, 19મી સદીએ તો મેડિકલ વર્લ્ડને આમૂલ બદલી નાખ્યું. 3 મુખ્ય કારણો હતા.
કયા કયા?
પહેલું, એનેસ્થેસિયા, ઈથર, ક્લોરોફોર્મ. આનાથી દર્દ વગર સર્જરી શક્ય બની, જે પહેલાં તો વિચારી પણ નહોતા શકતા.
સાચી વાત.
બીજું, પબ્લિક હેલ્થ પર ફોકસ. સ્વચ્છ પાણી, ગટર વ્યવસ્થા, સફાઈ. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં આ બધું મિયાસ્મા થિયરી પર આધારિત હતું, કે ખરાબ હવાથી રોગ ફેલાય છે.
જે ખોટી હતી.
હા, થિયરી ખોટી હતી, પણ એના આધારે જે સફાઈના પગલાં લેવાયા એનાથી લાખો લોકોના જીવ બચ્યા.
અને ત્રીજું અને કદાચ સૌથી મોટું, જર્મ થિયરી.
યસ, લુઈ પાશ્ચર અને રોબર્ટ કોચ, એમણે સાબિત કર્યું કે ઘણા બધા રોગો સૂક્ષ્મ જીવાણુઓથી થાય છે, બેક્ટેરિયા, વાયરસ વગેરે.
આ તો ગેમ ચેન્જર કહેવાય.
જબરદસ્ત પેરાડાઇમ શિફ્ટ. કોચે તો પેલી પદ્ધતિ પણ ડેવલપ કરી કોચના પોસ્ચ્યુલેટ્સ, કે ભાઈ આ ચોક્કસ રોગ માટે આ જ ચોક્કસ જીવાણુ જવાબદાર છે. હવે રોગનું કારણ સ્પષ્ટ હતું, દુશ્મન કોણ છે એ ખબર પડી ગઈ.
હા,
અને આના આધારે જ પછી એન્ટીસેપ્ટિક્સ આવ્યા, લિસ્ટરે વાપર્યું પેલું કાર્બોલિક એસિડ સર્જરીમાં, રસીઓ બની, સફાઈના ઉપાયો વધુ ટાર્ગેટેડ થયા, દવા ખરા અર્થમાં સાયન્સ બેઝ્ડ બની.
અને પછી આવ્યો 20મો અને 21મો સદીનો આધુનિક યુગ. ટૂંકમાં એની શું ખાસિયતો ગણાય?
20મી સદીની શરૂઆત થઈ મેજિક બુલેટ્સથી, એટલે કે એવી દવાઓ જે સીધી જીવાણુઓ પર જ અસર કરે.
જેમ કે
પેનિસિલિન.
બરાબર.
પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક્સે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવામાં ક્રાંતિ કરી દીધી. પોલિયો જેવી બીમારીઓ સામે રસીઓ આવી. સર્જરીમાં, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં, ન્યુટ્રિશન સાયન્સમાં બધે જ જબરદસ્ત પ્રગતિ થઈ.
અને સરકારી હેલ્થ સિસ્ટમ્સ પણ આવીને.
હા, બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોમાં NHS જેવી સરકારી આરોગ્ય સેવાઓ શરૂ થઈ. લોકો વધુ જીવવા લાગ્યા, એટલે ધ્યાન હવે હાર્ટ ડિઝીઝ, કેન્સર, ડાયાબિટીસ જેવા લાંબા ગાળાના રોગોના મેનેજમેન્ટ પર ગયું.
અને 1953માં DNAની શોધ, એનું શું મહત્વ?
એ બીજો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. જર્મ થિયરી જેટલો જ ઇમ્પોર્ટન્ટ. આનાથી જેનેટિક યુગ શરૂ થયો. હવે રોગોને મોલેક્યુલર લેવલ પર સમજવાની શરૂઆત થઈ. પર્સનલાઇઝ્ડ મેડિસિનની વાતો શરૂ થઈ. અલબત્ત, આ બધી પ્રગતિ સાથે નવા પડકારો પણ આવ્યા છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, સારવારનો અમોચ્છ ખર્ચ અને અસમાનતા, જેનેટિક એન્જિનિયરિંગના નૈતિક સવાલો, આ બધું અત્યારે ચાલી રહ્યું છે.
આખી સફર જોઈએ તો કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ શું લાગે છે જે વારંવાર સામે આવતા હોય?
એક મોટો મેસેજ તો એ છે કે મેડિકલ નોલેજ ક્યારેય વેક્યુમમાં નથી બનતું.
એટલે
કે એ હંમેશા જે તે સમયની સંસ્કૃતિ, સમાજ, અર્થતંત્ર એનાથી પ્રભાવિત થાય છે. જેને આપણે આજે મેડિકલ ફેક્ટ માનીએ છીએ એ પણ સમય જતાં બદલાઈ શકે છે. રોગ, સ્વાસ્થ્ય, સારવાર, આ બધાની વ્યાખ્યાઓ પણ બદલાતી રહે છે.
બીજો મુદ્દો એ કે પ્રગતિ સીધી લીટીમાં નથી થતી. આ વાત વારંવાર આવી.
હા, બિલકુલ. ભૂલો થઈ છે, ખોટા સિદ્ધાંતો લાંબો સમય ચાલ્યા છે. ક્યારેક તો એ ખોટા સિદ્ધાંતો ઉપયોગી પણ સાબિત થયા, જેમ કે પેલી મ્યાસ્મા થિયરીથી સફાઈ થઈ.
અને નવા વિચારો સામે વિરોધ પણ થયો છે. આ બધું જ ઇતિહાસનો ભાગ છે. આ આપણને શીખવે છે કે આજના જ્ઞાન વિશે પણ થોડી નમ્રતા રાખવી જોઈએ. કદાચ ભવિષ્યમાં એ પણ ખોટું પડે.
સાચી વાત છે.
તદ્દન એક રસપ્રદ વાત એ પણ છે કે રોગનું સરનામું કેવી રીતે બદલાયું છે.
સરનામું કેવી રીતે?
જુઓ, પહેલા રોગ ક્યાં હતો? તો કે બહારની કોઈ દુષ્ટ શક્તિમાં, પછી શરીરની અંદરના પેલા હ્યુમર્સમાં, પછી શરીરના કોઈ ચોક્કસ અંગમાં, પછી શરીરની બહારના સૂક્ષ્મ જીવાણુઓમાં, અને હવે શરીરની અંદર છેક ડીએનએમાં.
વાહ, આ તો કારણોની વધુ ને વધુ ઊંડી શોધ બતાવે છે.
બરોબર. અને ટેકનોલોજી એનો પ્રભાવ તો જોરદાર રહ્યો છે.
હા, સ્ટેથોસ્કોપથી લઈને MRI સુધી.
એ સાધનો ફક્ત સારવાર નથી બદલતા, પણ આપણે શરીરને જોઈએ કેવી રીતે, સમજીએ કેવી રીતે, એ પણ બદલી નાખે છે. વિચારો અને સાધનો સાથે સાથે વિકસે છે. અને પેલી વાત પણ યાદ રાખવા જેવી છે, વ્યક્તિગત સારવાર એટલે કે ક્લિનિકલ મેડિસિન અને આખા સમુદાયનું આરોગ્ય એટલે કે પબ્લિક હેલ્થ, આ બંને વચ્ચે હંમેશા એક એટલે ખેંચતાણ જેવું રહ્યું છે.
પણ ઘણીવાર આયુષ્ય વધારવામાં પબ્લિક હેલ્થનો ફાળો મોટો રહ્યો છે, નહીં? જેમ કે સ્વચ્છ પાણી, રસીકરણ.
ચોક્કસ, ઘણીવાર સૌથી વધુ અસર એની જ થઈ છે.
આ પુસ્તકમાં કેટલાક ધારદાર વિચારો પણ છે એમ તમે કહેતા હતા, થોડા ઉદાહરણો જોઈએ.
હા, જેમ કે એક વિચાર છે, રોગ માનવતા કરતા જૂનો છે, પરંતુ દવા એ માનવ સર્જન છે.
હા, આનો શું મતલબ?
મતલબ કે બીમારી તો કુદરતી છે, પણ એનો સામનો કરવા માટે આપણે જે સિસ્ટમ્સ બનાવી છે એ આપણી બુદ્ધિ અને સમાજની દેન છે. એ કોઈ નેચરલ વસ્તુ નથી.
બરાબર. બીજો કોઈ વિચાર?
બીજો એક છે, દરેક યુગને તેના લાયક દવા મળે છે. એટલે કે જે તે સમયના વિચારો, ટેકનોલોજી, સમાજ એ જ નક્કી કરે છે કે એ યુગની દવા કેવી હશે. એ એના સમયનું પ્રતિબિંબ છે.
વિચારવા જેવું છે કે ભવિષ્યના લોકો આપણી દવાને કેવી રીતે જોશે, આપણા સમાજના આધારે.
બિલકુલ. અને આ પણ મહત્વનું છે, તબીબી પ્રગતિ સ્થિર કૂચ નથી, પરંતુ સ્થિરતા દ્વારા વિક્ષેપિત ક્રાંતિઓની શ્રેણી છે. આ ફરી પેલી વાંકાચૂકા રસ્તાવાળી વાત.
મને આ ગમ્યું. સૌથી મોટી શોધો ઘણીવાર જૂના પ્રશ્નોના જવાબ આપવાથી નહીં, પરંતુ નવા પ્રશ્નો પૂછતા શીખવાથી આવે છે.
હા, આ જિજ્ઞાસા અને આપણી જે ધારણાઓ છે એને ચેલેન્જ કરવાની વાત છે.
બરાબર.
અને છેલ્લે પેલું પબ્લિક હેલ્થવાળું, આયુષ્યમાં નોંધપાત્ર વધારો ઘણીવાર વ્યક્તિગત ઉપચારો કરતા જાહેર આરોગ્યથી વધુ આવ્યો છે. આ નિવારણનું મહત્વ બતાવે છે.
આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે. હવે સવાલ એ કે આ બધી ઐતિહાસિક વાતો જાણીને આપણને આજે શું ફાયદો? રોજિંદા જીવનમાં આ કેવી રીતે કામ લાગે?
ઘણો ફાયદો છે. પહેલું તો આજે હેલ્થ વિશે જે બધી ચર્ચાઓ ચાલે છે ને,
જેમ કે
રસી લેવી કે નહીં, મેડિકલ એડવાઇસ કેમ બદલાતી રહે છે, કોઈ નવી સારવાર આવે તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, આ બધું સમજવા માટે આ હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ કામ લાગે છે. આપણને ખબર પડે કે નવા વિચારો સામે વિરોધ થવો, શંકા થવી, એ કંઈ નવી વાત નથી.
એટલે આપણે હેલ્થની માહિતીને વધુ સારી રીતે ચકાસી શકીએ, પ્રોપેગેન્ડા શું છે અને સાચી વાત શું છે એ સમજી શકીએ.
બરાબર. ક્યાંક કોઈ દાવો છે એની પાછળ વૈજ્ઞાનિક સહમતી છે કે પછી કોઈના આર્થિક હિતો છે, આ સમજવામાં મદદ મળે. એક હેલ્ધી સ્કેપ્ટિસિઝમ એટલે કે સ્વસ્થ સંશયવાદ કેળવાય. બીજું, આપણે દર્દી તરીકે વધુ સશક્ત બની શકીએ. ડૉક્ટર સાથેના સંબંધની ડાયનેમિક સમજીએ તો સવાલ પૂછવામાં, બીજો અભિપ્રાય લેવામાં વધુ કોન્ફિડન્સ આવે.
અને કદાચ પેલી નિવારણવાળી વાત વધુ ગંભીરતાથી લઈએ.
ચોક્કસપણે. જ્યારે આપણને ખબર પડે કે સ્વચ્છ પાણી, સારું પોષણ, સફાઈ જેવી લોટેક લાગતી બાબતોએ ભૂતકાળમાં કેટલો મોટો ફરક પાડ્યો છે, ત્યારે આપણે આપણી લાઇફસ્ટાઇલ અને પબ્લિક પોલિસી બંને વિશે વધુ જાગૃત બનીએ છીએ.
એકંદરે સ્વાસ્થ્યને જોવાનો આપણો દ્રષ્ટિકોણ વધુ વિશાળ બને, નહીં?
હા, કદાચ આપણે પેલી વૈકલ્પિક દવાઓ કે પદ્ધતિઓ તરફ પણ વધુ સમતોલ નજરે જોઈ શકીએ. એમને સાવ કાઢી નાખીએ, પણ એમની પાછળનો તર્ક, એમનો સાંસ્કૃતિક સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ, ઓછો પૂર્વગ્રહ રાખીએ.
તો આ બધી ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ કે બોધપાઠ શું રહ્યો?
મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે મેડિકલ નોલેજ એ સતત બદલાતી, વિકસતી વસ્તુ છે, અને એ હંમેશા સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. કોઈ પણ સારવાર કેટલી અસરકારક રહેશે એ ખાલી એના સાયન્સ પર આધાર નથી રાખતું, પણ લોકો સુધી એ પહોંચે છે કે નહીં, લોકો એના પર વિશ્વાસ કરે છે કે નહીં, એને અપનાવે છે કે નહીં, આ બધા ફેક્ટર પણ એટલા જ મહત્ત્વના છે. એટલે પ્રગતિ માટે ખાલી સાયન્સ પૂરતું નથી, સોશિયલ વિઝડમ, નૈતિકતા, સમાનતા એ બધું પણ એટલું જ જરૂરી છે.
મારા માટે આ ચર્ચાએ ફરી એ વાત પર ભાર મૂક્યો કે દવા કેટલી ઊંડાણપૂર્વક એક માનવીય પ્રવૃત્તિ છે. આપણો સમાજ જેવો છે એનું પ્રતિબિંબ એમાં દેખાય છે. એનો ઇતિહાસ જે અવ્યવસ્થિત વાંકુચૂકો રહ્યો છે એ સમજવાથી આપણને આજના સાધનો અને જ્ઞાનની કદર થાય છે, પણ સાથે સાથે નમ્રતા પણ આવે છે કે ભવિષ્યમાં હજુ ઘણું બદલાઈ શકે છે.
બરાબર.
અને હા, પેલી જાહેર આરોગ્યની તાકાત એ ખરેખર ઓછી નાખવી જોઈએ. આ સમજણ મને લાગે છે કે આજના પડકારોને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્ય માટે વધુ સારા નિર્ણયો લેવામાં આપણને મદદ કરી શકે છે.
તબીબી વિજ્ઞાનનો ઇતિહાસ એ ખરેખર માનવ જિજ્ઞાસા, એના સંઘર્ષ અને એની આશાની એક ક્યારેય ન અટકતી ગાથા છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.